राम राजनी कथा कहता कहता एक बाजू भगवान शिव पार्वती जी ने कही रहे हैं, बीजी तरफ याज्ञवल्क भरद्वाज ने कही रहा है, त्रीजी बाजू कागभूषणी जी गरुड़ जी ने कही रहा है, अने चौथु आ सत्संग भगवान स्वयं रामराजनी प्रजानी साथे करी रहा है। सत्संग पूरो थयो एक दिवस अयोध्या राजना रामराजना प्रजाजनों ने बधाने बोलावी, एक महासभा बोलावी, लोकसभा बोलावी। एक बार रघुनाथ बोलाया बधाए ने, प्रजाना महाजनों जे कोई सेवको होता, समाज सेवको होता, कार्यकर्ता होता, ये श्रेष्ठी होता, प्रधानो मंत्रियों ऋषियों विद्वान ब्राह्मणों आ बधा ने एक मोटी सभा बोलावी, राजसभा बोलावी लीधी। એટલે ગુરુ વશિષ્ઠજી મહારાજ, વિશ્વામિત્રજી, યાજ્ઞવલ્કજી, ભરદ્વાજજી બધા જ આવ્યા, અને કેટલાય બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો, જે તપસ્વી બ્રાહ્મણો આવ્યા, પૂર્વાસી અને પ્રજાજનોને પણ બોલાવી લીધા, સબ આ બધાને બોલાવીને અને ભગવાન સૌની સાથે બેઠા, લોકશાહી રાજાની સાથે બધા જ બેસે અને બધી સમસ્યાઓનો ત્યાં આગળ ચર્ચા થાય અને એનો ઉકેલ આવે એવી રીતે બેઠે ગુરુ મુનિ અને બ્રાહ્મણ સજ્જનો, સજ્જનો જ બેસતા હતા એ લોકસભામાં, બીજા નહોતા। એટલે પ્રભુની લોકશાહી ને પ્રભુની જે લોકસભાની અંદર આ બધા જે સજ્જનો હતા, એ બધા સજ્જનો, બીજ બ્રાહ્મણ ઋષિઓ મુનિઓ ગુરુજનો, આ બધા જ કે જેમની પાસે નિસ્વાર્થતા હતી, કોઈ પણ જાતની લાલચ કે લોભ કે લૂંટ કે કશું જ નહીં, માત્ર રાષ્ટ્રહિત પ્રજાહિત એ જેના દિલમાં વસેલું હોય એવાને જ ભગવાન લોકસભાની અંદર સાથે લઈને બેઠા હતા। અને એક રાષ્ટ્રના વડા તરીકે, રામરાજના સ્થાપક તરીકે ભગવાન સ્વયં સૌને સંબોધવા લાગ્યા કે જે ભક્તના જન્મ મરણના દુઃખને ભાગીને ભૂખો કરી નાખવા અને દૂર કરી રાખવાવાળા એવા ભગવાન સ્વયં શાસક થયા છે। ભવભંજક ભક્ત ભવ ભંજન, એમણે પોતાને સૌ પ્રજાને સંબોધન કરવા માંડ્યું। સાંભળો, હે બધા જ મારા પ્રજાજનો, આ હું મારી વાત તમને કહેવા માટે આ મારી વાત તમને કહી રહ્યો છું, સંબોધનમાં એવું જોઈએ ને, એક વાત કહેવા માંગુ છું, તમે બધા ખૂબ શાંતિથી ખૂબ રૂચિપૂર્વક સમજણ પૂર્વક સાંભળજો। પ્રારંભમાં જ વિવેક વિનય નમ્રતાથી એક રાજા બોલે ત્યારે જ રામરાજ્ય સ્થાપી શકાય। વિનય વિવેક યુક્ત વાતો કરતા કે છે કે હું કઈ, હું સત્તાધીશ છું, હું આવડા મોટા દેશનો કે રામરાજ્યનો સ્થાપક છું ને એનો રાજા છું, શાસક છું, એટલે અહંકારથી વાત નથી કરતો હું તમને। કહું ને કછું મમતા ઉરા, કઈ કોઈ સ્વાર્થ, કોઈ મારું નિજી કાર્ય હોય એવું મનમાં રાખીને તમને કહેવા નથી માંગતો, તમારી પાસેથી ભયથી બીકથી કોઈ કામ કઢાવી લેવા માંગતો નથી। કહું ને કછું મમતા, અહંકારથી હું કહેવા નથી માંગતો, હું વિનયપૂર્વક વિવેકપૂર્વક નમ્રતાથી હું આપ સૌનો પાલક છું, રક્ષક છું, રાજા કે શાસક તરીકે નહીં, હું આપને કંઈક કહેવા માંગુ છું, તમે હું અહંકાર વગર કહી રહ્યો છું, તમે સાંભળજો। હું કોઈ અનીતિની વાત કરવા નથી માંગતો, કોઈ ભ્રષ્ટાચારની ઉભો કરવાની વાત નથી, વાત નહીં અનિતિ નહીં કછું, હું મારી મોટી મારી બડાઈઓ હાંકવા પણ માંગતો નથી. નહીં પ્રભુતા, મારી આટલી પ્રભુતા છે, મેં આમ કરી નાખ્યું, હું આમ કરી નાખ્યું, કોઈ પણ જાતની ડીંગ માર્યા સિવાય બિલકુલ વિવેકથી નમ્રતાપૂર્વક. ભગવાન રાજા હોવા છતાં, એક શાસક હોવા છતાં, સર્વસત્તાધીશ હોવા છતાંય પ્રજાની સાથે આટલો બધો વિવેક, એ તો રામરાજમાં જ હોઈ શકે, અને રામરાજ એ જ સાચું લોક શાસન બની શકે. એટલે કહ્યું કે હું કોઈ પ્રભુતા હતી, મારી બડાઈ હાંકો કે હું બહુ મોટો છું, એનું પ્રદર્શન કરવા માટે તમારી પાસે સંબોધન કરવા તમને સાંભળવા તમને નથી બોલાયા, પણ હું તમારી સાથે વિવેકપૂર્વક અનિતિની વાતને છોડી દઈ અને નીતિની વાતો કરવા માંગુ. એક મોટામાં મોટી છૂટ આપી દીધી, હું જે કઈ કહું છું એ બધું તમારે કરવું જ પડશે એમ નહીં, હું જે કહું એ તમે સાંભળજો, સુનાવું તમે સાંભળજો પણ કરવું જો તમારી સો. હું જે કહું એ તમારે સાંભળવાનું ખરું, પણ શરત એટલી કે જે તમને ગમે ને એનો સ્વીકાર કરજો, કરો અને એ પ્રમાણે તમે કરજો. કદાચ મારી ભૂલ આગળ કહેશે, હું જે કઈ કહું એ સાંભળજો પણ તમને ગમે એટલું જ તમારે કરવાનું, બીજું ને. મને ગમતું હોય મને ગમાડવા માટે, તમારું અણગમતું મને યોગ્ય લાગે તો જ એમાં હા પાડવાની, નહીતર સ્પષ્ટ ના કહી દેવાનું. આવો મોટો રાજા રામરાજ એનું નામ. મારો પ્રિય સેવક એ જ, મારો ઉત્તમ સેવક એ જ કે જે હું કહું એ પ્રમાણે એને સમજી વિચારીને કરે. આગળ અયોધ્યાકાંડ ની અંદર પણ ભગવાને બહુ સરસ વાત કરી દીધી હતી કે સો પ્રસાર જન પાવે દેવા, મારી આજ્ઞાનું સમજણપૂર્વક જે પાલન કરે એ જ મારો પ્રસાદ મારી કૃપા પ્રાપ્ત કરી. સેવક સોઈ જો કરે સેવક આય, સેવક તે સાચો જે સાચી નિસ્વાર્થ સેવા કરે અને એમાં કોઈ પણ જાતની ભીખ ના હોય, ભય ના હોય. સેવક સોઈ જો કરે સેવક, બસ સાચો સેવક એ સેવા કરે પણ એમાં હાજી હાજી ના કરે. એને સ્પષ્ટ કહી દીધું, સેવક એ જ કે જે મારી આજ્ઞાનું પાલન કરે. એટલે કોઈ સરમુખત્યારશાહી આજ્ઞાનું પાલન કરે એમ નહીં, પણ તમને કહું છું સુનહું કરહું જોઈ જો તુમહી સ્વહાય. હું તમને કહું તે સાંભળો પણ તમને જ સારું ને સાચું લાગે તે જ કરજો, એટલું જ સ્વીકારજો. અને આ કહ્યું કે હું તમને કહું છું મમ અનુશાસન માને સોઈ જોઈ સોઈ સોઈ સેવક, મારી આજ્ઞાનું જે સાચું પાલન કરશે એ જ મારો સેવક અને એ જ મારો ઉત્તમ ભક્ત છે, ઉત્તમ સેવક છે. કેટલી કેવી રીતે બાંધે છે પ્રભુ, અત્યારના શાસનથી જુદી રીતે જ બાંધે. સત્યને વળગી રહેજો કે છે, કે મારાથી કઈ પણ ખોટું થઈ જતું હોય તો સ્પષ્ટ કહી દેજો, મહારાજ આ તમે ખોટું કરો. એટલે મમ અનુશાસન, મારું ખોટું હોય ને ખોટું જ કહેજો, એ પ્રમાણે મારું અનુશાસન જે માનશે એ જ મારો પ્રિય સેવક. મારું કાચું હોય તે સૌ કહેજો, મારું જે કઈ ભૂલવાળું હોય મને તરત કહી દેજો, સવળા થઈને સન્મુખ રહેજો. બસ એ પ્રમાણે કઈ પણ ભૂલ કર્યા સિવાય જે કઈ સાચું હોય તેને સાચું કહી દેવાનું અને જે કઈ ખોટું હોય એને ખોટું જ છે એમ કહી દેવાનું. અને એ રીતે જે એ કરશે એ જ મારો સાચો સેવક અને એ જ મારો પ્રિય પ્રિયતમ. મારા અનુશાસનમાં જો કઈ કડકાઈ દેખાતી હોય, કોઈ અનીતિ દેખાતી હોય, કોઈ અન્યાય કે અત્યાચાર દેખાતો હોય તો પણ ભાખો ભાઈ ચોખે ચોખ્ખું સ્પષ્ટ ઉઘાડું કહી દેજો, જો અનિત કશું ભાખો ભાઈ તમને મારામાં, હે ભાઈઓ પ્રજાજનો, હે મારા પ્રિય પ્રજાજનો, મારામાં જો કઈ અનિતિ ને કઈ ખોટું દેખાય ને તો તરત જ કહી દેજો ભાખો ભાઈ. મને મને ત્યાં ગાડી ટોકજો રોકજો નહીં, આ રસ્તે નહીં જવાનું. તો મોહી બર જેવું ભય સહેજ પણ રાખ્યા વગર, સહેજ પણ ભય રાખશો નહીં, બીક રાખશો નહીં, જે કઈ સાચે સાચું હોય તે કહી દેવા માટે દરેક ને અહીંયા ગાડી છૂટ છે, રજા છે. નહીતર અવળું બોલે ચાલ બેસી જાઓ, પકડી દો એને, સજા કરી દો એને, અહીંયાથી પાર્લામેન્ટ ડિસમિસ કરો એને લોકસભામાંથી આટલા સમય માટે. સત્ય હકીકત કહેવાની હોય, સાચું સાચું મંતવ્ય રજૂ કરો એને બહાર કાઢી મૂકો. અહીંયા તો કહી દીધું ભય રાખ્યા સિવાય જે કઈ સત્ય વાત હોય એને તમારા મંતવ્ય અહીંયા ગાડી રજૂ કરી દેજો, ભીક રાખશો નહીં. કારણ આ શરીર, મનુષ્ય શરીર જે મળ્યું છે એ ઘણા જ ભાગ્યના બડે ભાગ એના ફળ સ્વરૂપ આ શરીર, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. ભાગવતમાં એકાદશ સ્કંદની અંદર સંતરામ મહારાજ દત્તાત્રેય અવધૂત સ્વરૂપે બહુ સ્પષ્ટ કહી દે છે પોતાના શ્રીમુખે, લબ્ધ્વા સુદુર્લભમિદં બહુસંભવાન્તે માનુષમર્થમ. આ મનુષ્ય શરીર ઘણા બધા જન્મના પુણ્યનો સંચય થાય, ઘણા બધા જન્મનો જે પુણ્ય પુણ્ય હોય, જેમ આપણે દર વર્ષે બચાવી 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 બચાવીને થોડીક મૂડી ભેગી કરીએ, વર્ષે વર્ષે ભી આટલા બચ્યા આટલા બચ્યા, આટલું આટલા ફિક્સ કર્યા, આટલું બેલેન્સ થયું, પાછા કેટલા સર્ટિફિકેટ છે એનો સરવાળો મારીએ અમુક વર્ષ પછી, તો એમ કે હાશ આટલા લાખ થયા. એમ અનેક જન્મ જન્માંતરનું જે બેલેન્સ ભેગું થાય ત્યારે મનુષ્ય શરીર એ બેલેન્સનું નામ કહેવાય. ટોટલ જે કઈ મળ્યું એનો સરવાળો થાય એ માનવ શરીર. લબ્ધ્વા સુદુર્લભમિદં બહુસંભવાન્તે માનુષમર્થમ, બડે ભાગ માનુષ તનુપાવા. ભાગવત અને માનસ બંને આ જગ્યાએ એક છે, સંમત છે. ભાગવતના એકાદશ સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેય અવધૂત સ્વરૂપે યદુરાજાને સંબોધન આ ઉપદેશ આપે છે, તે આ બોધ્યા યદુને પરશુરામતી, આ બોધ આપેલો છે. અહીંયા ભગવાન સ્વયં પોતાના જ રાજ દરબારની અંદર પ્રજાજનોને આ બોધ આપે છે, સંબોધન કરે છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, આ મનુષ્ય શરીર એટલું બધું સસ્તું નથી કે એમને એમ જાઓ શાકભાજીની માફક લઈ આવો, એવું એ ઘણું કિંમતી છે. અને ઘણું કિંમતી છે એટલે એમાં જે આયુષ્ય મળ્યું છે એ આયુષ્ય પણ સમય તરીકે એટલું જ કિંમતી છે, પણ સમયને વેડફી નાખતા એને રગદોળી નાખતા એને આપણે સહેજે ખચકાતા નથી. રૂપિયા વાપરવાની તો વિચાર કરીએ, ગણીએ 10 વાર કિંમતની અંદર બાછોડ કરવા બેસીએ, અને સમય એમને ખોટે ખોટો એને વેડતા આવીએ છીએ, રગદોળતા આવીએ છીએ ધૂળની અંદર. તો અહીંયા કહ્યું જો બડે ભાગ માનુષ, આ મનુષ્ય શરીર ઘણા ભાગ્યના નો ઉદય થાય ત્યારે જ આ મનુષ્ય શરીર મળે છે એમ ભગવાને સ્પષ્ટ કહી દીધું, એટલે એનો દુરુપયોગ ન થાય. એ કેટલું કિંમતી છે આ જીવન, કેટલું કિંમતી છે. મહારાજના પદની અંદર છે, સુરે માગે હવે હરિકને આપ્યું તે તો સંભાળ, છે નથી તે તું માગતો અતિ લોભ નિવાર. તને આટલા સરસ બે આંખો આપી છે, આખા ભજનની પંક્તિઓ છે, તને સરસ કાન આપ્યા છે, જીભ આપી છે, મોઢું આપ્યું છે, આ બધાની એક એકની કિંમત તો જો કેટલી થાય,